તારીખ 25/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 162 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 120
વિષય પ્રકારે મને પરિણામ સમ્યક પ્રકારે વિચાર અથવા જે દિવસે જતા પરિણામ પરવર્ત ન ચાલે છતાં થાય એવા એ પરિણામ હતા. એને મોટા એના ઉપર વિજય મેળવ્યો કે હરેક જગ્યા પર તેના મૂલ્ય વિજય મેળવ્યો અને જીતો એમ કર્યો એને જઈ આવું મૂળ છે પણ રૂઢિગત પડે સંપ્રદાય સમજે છે કે જૈન રીતે આપણો જુદો સંપ્રદાય આપણે બધા જોયું છે આપણો સંપ્રદાય જુદો નથી એમ સમજનારા ભૂલ કરે છે. જૈન ધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે એ કોઈ સંપ્રદાય નથી કોઈ વાળો નથી કોઈ એક સ્વરૂપ ભેગું થાય ગ્રુપ ભેગું થાય એની કોઈ સ્વતંત્ર માલિકીની ચીજ થાય એના ઉપર કોઈનો સ્વામિત્વ થાય એક કે અનેક જણાનો એવું કોઈ વસ્તુ નથી. જૈન ધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે તેનું જીન સુવી એ આત્મા અન્ય હોય છોકર આત્મા જીન સ્વરૂપ છે એને અનુસરીને પરિણામ થતા તે જૈનત્વ છે અને એ સિવાયના પરિણામ ભાવ કર્મ રૂપ છે. કર્મ અન્ય તે કર્મ જીન આત્મા અન્ય હોય તો કર્મ કર્મ કટે સુધી વચન એવા ભાવ કર્મને કાપે એવું જેનામાં નિમિત્તત્વ છે કરવા માંગે છે એવી તેની સેવા કરેલી છે અને જીવન છે વચન એટલે ફલાણી વ્યક્તિના વચન કે આ ફલાણે નામ તારી વખતે વ્યક્તિના વચન થઈ ગયું આ ઈસુનું વચન એમ આ જૈન વચન છે. પછી જે જૈનત્વ જેને પ્રાપ્ત કર્યું એ તમામના વચન જૈન વચન છે એને જૈનવાણી કહેવામાં આવે છે. જીનેન્દ્ર દશા પ્રાપ્ત કર્યો એનું તો જૈનવાણી કહીએ પણ જૈનત્વ પ્રાપ્ત કર્યું હોય સાધક જથા સમય પ્રકારે જઈને યોગો હોય અને એક ચોકડી ઉપર બે ચોકડી ઉપર ત્રણ ચોકડી ચાર ચોકડી જેને જે મેળવ્યું છે જૈન થયા એના વચન છે. પોતાના માટે અનુભવ નામૃત ઉપર જયારે પ્રવચન કરતા ત્યારે એમ કે દાદા જીન વાણી છે સાક્ષાત ધીરેન્દ્રની વાણી છે એમ જ સમજવું એમ કેમ જતા એ જીન વચન છે ખરેખર સાધક ધર્માત્માની વાણી છે જીન વચન જૈન ધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે અથવા તો આત્માની સાધનામય શુદ્ધતા એ અસ્તિથિ નાસ્તિથી વિષય કષાયનો નાશ કર્યો વિષય કષાયના પરિણામ મલિન પરિણામનો નાશ કર્યો એ નાસ્તિથી અસ્તિથિ આત્માની સાધનામય શુદ્ધ દશા નિર્વિકાર દશા પવિત્ર દશા એને જૈન ધર્મ કહેવામાં એ ખરેખર જૈન ધર્મનું જે સ્વરૂપ છે અસ્તિથી સ્પષ્ટપણે ગુરુદેવ ખાસ એ વાત કરી છે જૈન તે સંપ્રદાય નથી એ વાત ગુરુદેવ વારંવાર કરતા કેમ કે સંપ્રદાય બુદ્ધિથી ઘણા જેવો જૈનને સંપ્રદાય માનીને ઘણા અનુચિત પરિણામ થાય છે પણ હું ત્રણેય કાળે એવું નથી. અને ભગવાન તીર્થંકર દેવના સમૂહ શરણમાં તો એ વાત ખુલ્લી છે કે ત્યાં તો કોઈ કુળ ધર્મથી આવે એવો કોઈ પ્રતિબંધ જ નથી. ગમે તે અન્યમતીઓ પણ આવે છે દેવો પણ આવે છે ત્યાં તો કુળ ધર્મનો પ્રશ્ન નથી. દેવો મનુષ્યોમાં આજે વાળાને કુળ ધર્મ છે પણ મનુષ્યો પણ બધી જાતિના આવે છે દેવો પણ આવે છે તિર્યંચને અંદર કુળ ધર્મનો પ્રશ્ન નથી તિર્યંચો પણ આરતી નથી આવે છે. ચાર ગીતિ માંથી ત્રણ ગીતિ ના સંગ્રહ પણ આવે છે. જો એ અમુક વાળાનો ધર્મ હોય, નહીતર એવું એના વડવાઓ કે શંકરાજી હતા એને જૈન કુળ કહી શકાય છે, તો પણ ધર્મની મર્યાદામાં એ વિષય નથી. શંકરોના કુળની પરંપરા, કુળ ચાલ્યા આવ્યા, એના પુત્રો, એના પુત્રો, એના પુત્રો, એના પુત્રોના પુત્રો, તો એને કુળ ધર્મ અપેક્ષાએ અમે જૈન કુળમાં જન્મા છીએ એવું એને ગોત્ર કર્મ પણ લાગુ પડે. વંશની અંદર એને ગોત્ર કર્મ લાગુ પડે. આઠ કર્મની અંદર આયુષ નામ ગોત્ર વેદની સીમા ગોત્ર કર્મ લાગુ પડે છે. જૈન કુળને કર્મ નથી એ રીતે, તો પણ ધર્મમાં એનો પ્રતિબંધ છે. તમે જૈન ગોત્રની અંદર આવ્યા છો તો જ તમે જૈન ધર્મ પાળી શકશો. બીજા ગોત્રની અંદર જન્મા છો તો તમે જૈન ધર્મ નહીં પાળી શકો એવું કોઈ પ્રતિબંધ નહીં. ધર્મ તો જે સમ્યક પ્રકારે આત્માની સન્મુખ થઈને શુદ્ધ પવિત્ર દશાને પ્રાપ્ત કરે ચાહે તે જ હોય તો પણ એ જૈન છે. એ નમસ્કારને યોગ્ય છે, નમન કરવાનું યોગ્ય છે, બધી વાત શાસ્ત્રને. એટલે કે છે જૈન ધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે, અર્થાત એ આત્માની સાધનામય શુદ્ધતા અથવા શુદ્ધ દશા, તેને જૈન ધર્મ કહેવામાં આવે છે. ત્યાં સુધી કહેતા જે આત્માને સાધના સાધતા નથી અને કુળ ધર્મે જે જૈનું કહેવાય છે એની હાલત સાકરના બારદાન ઉપર સાકર લખેલું હોય એમાં લખે ને સુગર અને અંદર કર્યાતું ભર્યું હોય એના જેવું. સાકર તો મીઠી હોય અને કર્યાતું કાળી જેવી છે, કડવું વખ જેવું હોય. તો બારદાન ઉપર નામ છે સાકરનું, અંદર કરેલું છે કડવો પદાર્થ. નામ તો જૈન છે, એના કોઈ પરિણામ જઈ ના હોતા નથી. એવું જ ઠંડા એટલે કે આત્માની સાધનામય શુદ્ધતા તે જૈન ધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. આ એક સિદ્ધાંત છે, બહુ ચોક્કસ રાખવા જેવો, વિચલિત નહીં થવા જેવો આ એક સિદ્ધાંત છે. લોકો દ્રવક્ષેત્ર કાળ ભાવ જોઈને ધર્મમાં પણ ફેરફાર અંગીકાર કરવો જોઈએ એવી માન્યતાને, એવા સિદ્ધાંતને પોષવા માગે છે, એવા સિદ્ધાંતને સ્થાપવા માગે છે. એમાં હવે કાળ બદલાઈ ગયો છે, આપણે ફેરફાર કરો, નહીતર આપણે દુનિયાની સાથે ગતિ નહીં મિલાવી શકીએ, દુનિયાની સાથે નહીં ચાલી શકીએ અને આપણે પાછળ રહી જઈશું. ભાઈ દુનિયા તો ચાર ગતિમાં રખડવાની છે, તો તારે ચાર ગતિમાં રખડવું છે, એ વંટોળમાં ચડવું છે. પાછળ થઈ જવામાં થોડોક એવો અભિપ્રાય હોય છે કે જો આપણે આપણા ધર્મના સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેશું તો આપણા સિદ્ધાંતો કડક હોવાથી એનું પાલન કરવું પણ કઠિન હોવાથી આપણી સંખ્યા ઘટી જશે, અને આપણી સંખ્યા ઘટી જશે તો આપણું ધાર્મિક બળ ઘટી જશે. આપણું ધાર્મિક બળ ઘટી જશે તો પછી આપણે નિર્બળ થઈ જશે. આવી સમજણ વગરની ચર્ચાઓ અને વાતો ફેલાવે એ વાત ખોટી છે. જૈન ધર્મ એ કોઈ સામૂહિક ધર્મ નથી, પણ જૈન ધર્મ એ વ્યક્તિગત ધર્મ છે. જેમ કોઈ પાપ કરે તો તે તેનો વ્યક્તિગત છે, પુણ્ય ભાવ કરે તો પણ તેનો વ્યક્તિગત ભાવ છે, એમ ધર્મની પવિત્ર પરિણતિ ઉત્પન્ન કરે તો પણ એનો વ્યક્તિગત સામૂહિક રીતે ધર્મ થતો નથી. સંખ્યાનું બળ સમષ્ટિગત સમાજને લાગુ પડે, સંખ્યાનું બળ કદી ધર્મને લાગુ પડતું નથી. બહુ ભૂલ કરે છે, બહુ બુદ્ધિશાળી માણસો આ વિષયમાં ભૂલ કરે છે. આપણે લોકો જૈનો ઘટી ગયા છે, એમની મતિઓ વધી ગયા છે, કેમ કે એ લોકો આવા કડક સિદ્ધાંતો પાડવાના નથી હોતા, આચરણ પાડવાનું નથી હોતું. સહેલું સત હોય છે, કેમ કે ભારતમાં હિન્દુ લોકોની વસ્તી વધી કે કેમ, એ લોકો તો ભોગને ધર્મ બનાવ્યો. ખાવું પીવું મજા કરવી, ઉત્સવના દિવસોમાં ખૂબ મેવા મીઠાઈ ખાવા, એને ઉપવાસ કરવો, અમારે ભૂખ્યા રહેવું એને ઉપવાસ કરવો, આ તે દિવસે ખૂબ ખાવું, સારું સારું ખાવું એને ઉપવાસ ગણવો, બેનું નામ ઉપવાસ. પછી લોકો એક તો જીવને અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયની રુચિ છે, એમાં ધર્મ એને મનાવે તો એ સંખ્યા તો વધે. સિનેમા જોવામાં ને વ્યાખ્યાન સાંભળવામાં સંખ્યા તો ફેર પડવાની જ છે. સંખ્યા વધારવી હોય તો સિનેમા દેખાડવી, લાવો ભાઈ અહીંયા લઈ આવો. એવી રીતે કોઈ સંખ્યા વધારવા માટે કોઈ સિદ્ધાંત છોડીને પ્રવૃત્તિ થઈ શકે નહીં. આપણા મુમુક્ષુ લોકો જઈ ચડે, ભાઈ આપણે ચાલો બધા જાય છે તો આપણે જઈએ. એક ગ્રહિત મિથ્યાત્મને એ વખતે લાગુ થઈ જાય કે ગ્રહિત મિથ્યાત્મ લાગુ થઈ જાય, અન્ય મત પ્રશંસા, અન્ય મત અનુમોદના, ગ્રહિત મિથ્યાત્મ આવે છે. ખબર ન હોય કે આમાં જવાય ન જવાય, જાણી જોઈને જાય તો વધારે અપરાધ છે. ભૂલથી જાય તો અપરાધ તો ખરો, પણ જાણી જોઈને જાય તો વધારે અપરાધ છે. જગતની અંદર ધર્મથી કોઈ વધારે કોઈની કિંમત નથી, સમાજની નથી, લોકોની નથી, બધા સંબંધીઓની નથી, મા બાપની નથી, પત્નીની નથી, પત્ની નથી, પુત્રની નથી, કોઈની નથી. કોની કિંમત વધારે? કોઈ પણ ભાનું એવું બતાવે કે આના માટે આમ થાય તો એનો અર્થ એ થયો કે જીનેન્દ્ર, જે જીનેન્દ્રના જે કેળાયતીઓ એવા સ્ત્રી ગુરુ અને એમને કહેલા સિદ્ધાંતથી એને અધિકતા આપી દીધી, એને પોતાના આત્માથી તો અધિકતા આપી, પણ એ વિષય તો સમજાય એવો નથી દિલ્હી. પણ બારમા તીર્થંકર કરતા એને અધિકતા આપી, નિર્ગ્રંથ ગુરુ કરતા અધિકતા આપી, અને એમના વચનોરૂપ શાસ્ત્રો છે એનાથી પણ એને અધિકતા આપી દીધી. પણ એ સમાજને આપી, લોકોને આપી, મુખ્ય સગા સંબંધીને આપી, પણ કુટુંબ પરિવારને આપી, એવું કોઈ અધિક છે નહીં. જે લેખ પોતા અધિકાર આપે તો અપરાધ થાય. મા બાપ મા
બાપ કરતા બેસાડે,
મા બાપ કરતા
મા બાપ ખતા બેસાડે, મા બાપ
બનાવીને બેસાડે,
ખતા ખતા કરાવે, મા
બાપ ખતા સુધારે. આપણા માતા પિતા કથા બેસાડે તો આપણે જાવું કે નહીં, ન જાવું કેવું કે મેં હું આ ધર્મ માં માનતો નથી, એ તો સ્પષ્ટ હોય જ છે, બધાની માન્યતા તો સ્પષ્ટ હોય જ છે. મા બાપ કથા બેસાડે પણ એને ખબર નથી કે સુશીભાઈ જે મંદિરે જાય છે ને હવેલી નથી આવતા, ખબર નથી એમ કે વ્યવહારે ખેણ મોકલે કે અમારે ત્યાં પ્રસંગ છે ને તમે આવજો, વ્યવહાર નું તો મોકલે છે, અમારે ભાઈ લોકો કરે છે અમારે ત્યાં ડોંગરે મારા કથા બેસાડી, ભગવતની કથા બેસાડી, સપ્તાહ છે પધારજો, માન સન્માન ખાતર લખે, નહીતર એમ થાય કે અપમાન લાગશે નહીં આમંત્રણ આપીએ તો.
નહીં આવે
એને ખબર હોય કે આવનારા નથી, આ માનતા નથી ને આ બના નથી. અને એને એ ખબર હોય કે એ નથી માનતા એ ખરેખર અનાદર છે. આપણે આમંત્રણ મોકલીએ, આપણા ભગવાનને બહુમાન કરીએ, સમાજ એના ભગવાનનું બહુમાન જ કરે છે. જેવો કેવાય એવો પણ અતડો ન કેવરાવા ખાતર જવું કે ન જવું મારો પ્રશ્ન છે. અતડો એટલે ભણતો નથી, મળતો નથી, મિક્સ થતો નથી, શું સાથે સાથે ચાલતો નથી, જુદો પડી જાય છે, એનું નામ અતડો કહે છે. પણ અઠાગ્રહ ન કરીને પણ જવું કે નહીં ચાલો પ્રશ્ન એ ચર્ચે આપણે. ભલે પોતાની યોગ્યતા છે એટલી ન સુધી હોય પણ અતડો ન પડી જાય અથવા હઠ કરીને ન જવું એના કરતા જવું તો સારું કે નહીં, હઠ કરીને ન જાવ, હઠ કરીને પણ ન જાવ. વેદાંતની અંદર જયારે આ હિન્દુ ધર્મ જુદો પડ્યો, ભગવાન મહાવીર સ્વામી આમ તો એ બહુ જૂનો ચાલ્યો આવે છે, છેલ્લા તીર્થંકરમાં તો 2500 વર્ષ થયા, પણ આદિનાથ ભગવાનથી શરૂઆત થઈ, પણ એ સમુદાય વધતો ગયો અને બ્રાહ્મણોએ જયારે ધર્મ બદલ્યો, ખરેખર તો બ્રાહ્મણો છે એ મૂળ જૈનો હતા, પંચમ ગુણ સ્થાન વર્તે, પંચમ ગુણ સ્થાન વર્તે બહુ પવિત્ર દશાને પ્રાપ્ત હોય છે એને બ્રહ્મમાં રમનારા ગ્રહસ્થોને બ્રાહ્મણ કયા. ખરેખર એ નામ તો બ્રહ્મને રમનારા આત્માઓની વાત છે એને બ્રાહ્મણ કહે છે, કે જે બ્રહ્મ એવા આત્મામાં રમે છે પ્રભુપદમાં. પણ એ લોકોએ જયારે ધર્મ પરિવર્તન કર્યું, હિન્દુ ધર્મ વેદાંતને અંગીકાર કર્યો, ત્યારે એ લોકો જે શરૂઆતનામાં છે જે લોકો જુદા પડ્યા એ અતિ બુદ્ધિશાળી માણસો હતા. એણે સમાજ ઉપર મિથ્યા શ્રદ્ધાઓનો વધુમાં વધુ પ્રભાવ રહે એવા ઘણા સામાજિક સિદ્ધાંતો ઘુસાડી દીધા, જે આજે લાખો વર્ષથી ચાલે છે ને હજી હજારો લાખો વર્ષ ચાલશે. શું કે ભાઈ તમારે ત્યાં કોઈ મળ્યું હતું કે પેલા બોલાવો બ્રાહ્મણને, એને એની પાસે આ ક્રિયા કરાવો, જન્મ થયો તો બોલાવો બ્રાહ્મણને, એની પાસે આ ક્રિયા કરાવો, લગ્ન થયા તો બોલાવો બ્રાહ્મણને અને એની પાસે આ ક્રિયા કરાવો. સમાજ ઉપર જબરદસ્ત પ્રભુત્વ. કોઈ જાતિએ જમાયું હોય તો એક આ બ્રાહ્મણની જાતિ છે કે જે મૂળ જૈનમાંથી જુદા પડ્યા, સંપ્રદાય બદલતા. એ લોકોએ ત્યાં સુધી સિદ્ધાંત અત્યારે બહુ પ્રચલિત નથી, પણ એ કાળમાં એ સિદ્ધાંત એટલો બધો પ્રચલિત હતો કે જો કોઈ હાથે દાંડો થયો હોય શહેરમાં અને કચડી નાખતો હોય, જે સામે મળે એને કચડી નાખતો, એવી પરિસ્થિતિમાં પોતે ગાંડા હાથેની સામે આવી ગયો હોય અને ભાગીને જવું હોય, પણ એ બાજુ જો જૈન દેરાસર હોય તો ભાગીને ન જાવ, હાથીને નીચે કચડી જાવ, પણ જૈન દેરાસર બાજુ ભાગીને પણ ન જાવ તમારે. જૈન મંદિરમાં નહીં જાના એમ કે તું ઘૂસીને જૈન મંદિરમાં ન ગયો તો બચવા ખાતર હતે, તારા પ્રાણ બચાવવા તું જૈન મંદિરમાં ન જાતો, તને ભલે હાથે કચડી નાખે. આટલે હદ સુધીના એ લોકોએ સિદ્ધાંતો મિથ્યા ગ્રહિત મિથ્યાત્વ વર્ષ જોર જોરથી લોકોના મગજમાં ખસાવેલા, એની સામે આપણે કાંઈ વિચાર કરવાનો કે નહીં કરવાનો, એની સામે આપણે કાંઈ વિચાર કરવાનો કે નહીં કરવાનો. આપણી યોગ્યતા ન હોય ત્યાં સુધી આપણે જાઉં એના મંદિરમાં જાઉં કે એની કથામાં જાઉં કે કાંઈ બ્રાહ્મણ કે એટલે પાંચમા ગુણસ્થાન વર્તી ઊંચી કોટીના જૈનો એનું નામ બ્રાહ્મણ. આ મૂળ વાત આમ છે. મૂળ વાત આમ છે, પણ એ આખો સમૂહ બદલાવો. પછી તો શું છે કે પછી તો કુળ ધર્મ થઈ ગયો, જે લોકો ચ્યુત થયા એ થયા, સમર્થ હતા એ લોકો, એટલે એની મને સમૂહ બહુ થઈ ગયો. વૃદ્ધ માણસો હોય, સૌક્ષમ હોય, પુણ્ય હોય, સમૂહ ખેંચાય એની પાસે. પછી તો આખી એક જાતિ ઉભી થઈ ગઈ. અને બધું એ તો પછી કોઈ બીજા ભાવમાં મળી જાય એવું થાય, પણ અહીંયા એનો બહુ મોટો અપરાધ છે, બહુ મોટો અપરાધ છે. અને સાદી મિથ્યા દ્રષ્ટિઓ વિગોદમાં જાય છે, સાદી મિથ્યા દ્રષ્ટિઓ પણ વિગોદમાં જાય છે. વર્તમાનનો વિચાર કરીએ, કોઈ પણ વર્તમાનનો, તો એવા કેટલા કે એવા પણ અસંખ્ય હોય છે, એક વિચાર એવા અસંખ્ય હોય છે સાદી મિથ્યા દ્રષ્ટિ વિગોદ મિથ્યા. એટલે જે સિદ્ધાંત છે એને ચુસ્ત રીતે વળગવાનો પહેલેથી અભિપ્રાય હોય, ઓછું સમજાય, વધારે સમજાય, યોગ્યતા ઓછી હોય, યોગ્યતા વધારે હોય, એનો વાંધો નહીં, પણ સિદ્ધાંતને વળગવાનો અભિપ્રાય તો એવો હોવો જોઈએ કે આ મર્યાદા બહાર તો જવું જ નથી. એમાં દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની બાહ્ય મર્યાદા છે, એ તો છોડાય જ નહીં. આમ તો બે સાથે સર્વથા જુદા નથી પાડી શકાતા, પણ પાત્રતાની દ્રષ્ટિએ ઉપદેશ બોધ વિના સિદ્ધાંત બોધ પરિણમતો નથી એમ કહેવાય છે. એની પાછળ એમ કહેવું છે, શ્રીમદજી બહુ ચર્ચા કરી છે એક પત્રમાં આ વિષય ઉપર, કે હું સિદ્ધાંત બોધ ગ્રહણ કરવા માટે પાત્ર થઈએ, અને પાત્ર થવું એનું નામ ઉપદેશ બોધનું ગ્રહણ છે. એટલે ઉપદેશ બોધના ગ્રહણ વગર સિદ્ધાંત બોધ ગ્રહણ થતો નથી, આ વસ્તુ સ્થિતિ છે. એ બરાબર છે, એમ છે, કોઈને ન ઉપદેશ આમ તો જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે, એને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહે છે. અને કોઈને સમ્યક દર્શન થયા પછી ચ્યુત થાય, અને ફરીને મિથ્યા દર્શન થયું ત્યારે એને ફરીને શરૂઆત થઈ, એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. બાકી બધા અનાદિથી તો બધા જીવો છે જગતમાં, જે બધા છે બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ તો છે. પાછો મિથ્યાત્વમાં આવ્યો એટલે એને શરૂઆત કરી અને સાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે. જે મર્યાદા છોડીને પ્રવર્તે એનો સંગ કરવો કે નહીં એમ પ્રશ્ન છે. એનો સંગ ન કરાય, એનો સંગ કરે તો પોતાને અપરાધ થયા વિના અપરાધના છાંટા છેવટે અનુબોધ ના આવી જાય, તો એ તો કરવું કરાવવું ને અનુબોધવું બધું એક સરખું છે. એ તો શું છે કે પોતે એમ વિચાર કરવો કે મારો કોઈ દાખલો લેશે તો ટોડરમાંજીએ કહ્યું, પોતે પોતે પ્રશ્ન ઉઠાયો કે ભાઈ શિષ્ટાચાર ખાતર તો અમારે વંદન કરવા કે નહીં. અમે પહેલા સ્વતામ કરતા કે આના ક્લાસની સાથે અમારા ધર્મના કોઈ સાધુ હોય તો પછી એના કોઈ સ્થાનમાં જવાનું થયું, ત્યાં એના ફોટા હોય કે મૂર્તિ મૂકી હોય, તો અમારે શિષ્ટાચાર ખાતર તો દર્શન કરવા કે ન કરવા. લોક લજ્જાથી, લોક ગારવથી, ભયથી, અપકીર્તિથી, અપમાન ભયથી, માન સન્માનના લોકથી કોઈ પણ પ્રકારે કોઈ પણ બાને કરવું કરાવવું અનુભવું અન્ય મતનો વિષય છે. સ્પષ્ટ એમણે એ વાત લખી છે. તો એમને એમ કહ્યું કે એમ કરવાથી શું ને લોક લાગે કરી લીધું હોય કે ભાઈ કયો પ્રસંગ કર્યો અને આપણે એમ કરી લીધું હોય તો કે નહીં. બીજા એમ વિચારશે કે આને કહ્યું માટે આપણને પાત નથી, ઓછી વિચાર શક્તિ વાળા ઓછું વિચાર્યું છે એ તારું બાનું પકડશે. ધર્મ બુદ્ધિ નો પ્રશ્ન નથી. રાજાને તો શું છે કે એનો પુણ્ય છે તો એને આ શિષ્ટાચાર નો પ્રસંગ હોય કે ગ્રહસ્થ ગ્રહસ્થ ની અંદર કોઈ સગા હોય, સંબંધી હોય, સ્નેહી હોય, વેપારી હોય તો એને જયારે શિષ્ટાચાર કરવામાં કોઈ ધર્મ બુદ્ધિ નહીં સમજે. ધર્મ કે સમ્યક દ્રષ્ટિ હોય તો રાજાને નમસ્કાર કરે, પણ સમ્યક દ્રષ્ટિ હોય તો અન્ય દેવ ગુરુ શાસ્ત્ર ને નમસ્કાર ન કરે, એની પ્રશંસા કરે ને કરાવે ને અનુમોદે નહીં એમ કે બધા એવી રીતે ચર્ચા કરે. બરાબર છે, એ તો જોવે છે, એ ધર્મ બુદ્ધિથી જો જોવે, ધર્મ બુદ્ધિથી જો જોવે કે આ આપણા ધર્મનો પ્રસંગ છે ને આપણે જોવો જોઈએ એ જુદી વાત. એ તો સિનેમા જોવે છે તો સિનેમા જોવાના અપરાધ કરતા ધર્મ બુદ્ધિએ ઉપસ્થિત રહેવું એ વધારે અપરાધ છે. કેમકે ઓલો તો ચારિત્ર મોહના પાપનો તીવ્રતા છે અને અહીંયા તો ધર્મ બુદ્ધિ છે ત્યાં દર્શન મોહની તીવ્રતા છે. તો અપરાધ અહીંયા અહીંયા વધી જાય છે. હા એ છે એ પણ સાધુ ને સાધન અંદર કરે છે ત્યાં જ તકલીફ છે. કઈ નઈ, આપણે સામા મળે તો જય જીનેન્દ્ર થી વાત કરવી. જય જીનેન્દ્ર આપણે કેમ બીજાને વ્યવહારિક રીતે જય જીનેન્દ્ર તો કે જય
જીનેન્દ્ર
ધ્યાન રાખવા જેવો વિષય છે. કેમ કે ત્યાં લોક પ્રસંગ છે, ધર્મ પ્રસંગ નથી. ત્યાં લોક પ્રસંગ છે, ધર્મ પ્રસંગ નથી. બજારના માણસ છે, સમાજના માણસ છે, સગા છે કે ગમે તે છે એ લોક પ્રસંગ છે. અને ત્યાં તો એને તો સાધુને તો કોઈ લોક પ્રસંગ છે નહીં. સાધુને શું લોક પ્રસંગ છે, એ તો લોકથી જુદા પડેલા છે લોકોથી માથું. એને તમે હાથ જોડો વંદન કરો એટલે એ તો બીજા જોનારું તો એમ જ સમજવાના છે કે આને બહુમાન હોય તો જ હાથ જોડે. બસ એ જ રહી છે પોતે તો કર્યો ત્યાં તો, પણ બીજાને અનુમોદ ના થઈ જાય. કેમ કે આપણા જૈન સાધુ નીકળે તો અન્ય ધર્મના માણસો એમને હાથ જોડે છે, જોડે તો એને કઈ એને દુઃખ નથી લાગતું.
ક્રિશ્ચિયન હોય
બીજા, ક્રિશ્ચિયન હોય, મુસલમાન હોય, કઈ થોડા એને હાથ જોડે કે ભાઈ આ જૈન ના સાધુ નીકળ્યા છે આપણે હાથ જોડો, એને કઈ નથી લાગતું. સમજણની ગ્રંથતા એ બરાબર હોવી જોઈએ. ચુસ્તપણે
આપણે જેલમાં પંચમતા વિશે જેવું પંચામત આપી શકીએ એવા વિધિઓ
પ્રસંગમાં આપણે ઉપસ્થિત ના રહેવું, એવા પ્રસંગમાં આપણે ઉપસ્થિત ન રહેવું જ્યાં મૂળ અન્યાય તૂટતી હોય તો એને ઉપસ્થિત રહીને અનુમોદના ન આપવી. એનો અર્થ એ છે કે એમાં ઉપસ્થિત રહીને અનુમોદના ન આપવી. સીધી વાત છે. ચંદન નામના સપ્તાહ કર્યા
દર્શન કરવામાં એટલો અપરાધ નથી ત્યાં મંદિરમાં હોય કે ટપકર લગાડ્યું હોય તો આપણે જૈન પ્રતિમા દર્શન કરવામાં અપરાધ નથી. હા, શૃંગાર કોઈ કર્યો હોય જેમ કે આ સીતાંબર કરે છે એવી કોઈ વિકૃતિ કરી હોય તો દર્શન ના કરે. મુગટ લગાડ્યો હોય, કોઈ આભૂષણ લગાડ્યા હોય, ત્યાં આંગી કરી હોય, કોઈ વસ્ત્ર લગાડ્યું તો દર્શન ના
કરાય.
આપણે ત્યાં દર્શન કરવામાં દિગંબર મંદિર હોય તો લોકો પગે કે હાથે ત્યાં ટપકા કરે છે, પગે ફૂલ મૂકે છે,
પગે
દર્શન કરવા. કેમ કે વિતરાગ મુદ્રા છે એમાં વિકૃતિ નથી આવતી, એનું કારણ એ છે જે સાધક છે એમાં શું છે, એનો અંદરનો મર્મ એટલો છે. જે સાધક છે એ વિતરાગ જીન પ્રતિમાના દર્શન કરતી વખતે પોતાના વિતરાગ ભાવને, સ્વસંવેદન ભાવને નો આવિર્ભાવ કરવાનું નિમિત્ત બનાવે છે વિતરાગ પ્રતિમાને. તો એમાં એ ફરક નથી પડતો કે ભાઈ કોઈ પગે કે આ ચટીલું કરી નાખી કે ફૂલ મૂકી દીધું, એથી કોઈ એને ફેર નથી પડી ગયો. એ વિતરાકતામાં કોઈ વિકૃતિ નથી ઉભી થતી. જયારે આ શૃંગાર કરે છે એમાં વિકૃતિ આવી જાય છે, આંખો ખુલ્લી કરી નાખે છે એમાં વિકૃતિ આવી જાય છે, એના દર્શન કરવાનો વિશેષ એમ પણ. કેમ કે જે જીન પ્રતિમાની સ્થાપના છે એમાં ધર્મનું નિમિત્વ છે એ બદલાય તો ખલાસ થઈ ગયો. આપણે ગામમાં વિષ્ણુપંથી નું મંદિર છે, તેરાપંથી નું વિષ્ણુપંથી નું ફૂલ મૂકે છે. આપણે જતા દર્શન કરવા, ગુરુદેવ આવતા તો પણ જતા
દર્શન કરવા. આપણે એક જ આ તો 17-18
વર્ષ આમ નહીં, એમ તો ભૂમાન તો કઈ સ્વેતાંબર નમાજ વાંચી નહોતું એટલે નહીં, પણ એની મર્યાદામાં આવ્યું. તાત્વિક મર્યાદા છે આ તીર્થયાત્રા માટે. વિષ્ણુપંથી ના મંદિરમાં આપણે લોકો દર્શન કરવા જઈએ, બાર બારગામ જઈએ તો પણ જઈએ. આપણે એને દિગંબર મંદિર છે તો જઈએ. પછી વિષ્ણુપંથી તેરાપંથી નથી પૂછતા, પૂછતા જ નથી. આપણે દર્શન કરી લઈએ તો પછી અંદર ખ્યાલ આવી જાય કે આ લાગે છે વિષ્ણુપંથી. કેમ કે કોઈ તો ગોખલા બનાવીને દેવ દેવીઓને મૂકે છે, તો કોઈ પણ આ ફૂલ બૂલ મૂકે છે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ નિષ્ફળથી લાગે છે, દર્શનનો એમાં પ્રતિબંધ નથી. એની અંદર તાત્વિક દ્રષ્ટિકોણ છે. એનું વંદન કરવાનું છે. અભિષેક માં ન આપણે ઉપસ્થિત રહેવાય
તો એ તો દોષ જ છે ને.
હા, દોષ છે, પણ એ તો મહેનત કર્યો એને. અભિષેક કર્યા પછી તો પ્રક્ષાલ કરવી પડે પ્રતિમાને. પંચામૃત અભિષેક કરે પછી તો પ્રક્ષાલ કરવી પડે. પ્રક્ષાલ કરે, શુદ્ધ પાણીથી પ્રક્ષાલ કરે તો પછી એમાં બીજી વિકૃતિ તો રહેતી નથી. હવે પ્રક્ષાલ એ તો જયારે અભિષેક કરનારા અભિષેકના ટાઈમે અભિષેક કરી નાખો. દર્શન કરવા વાળા તો ગમે ત્યારે ટાઈમે આવે, ગમે એ સમય આવવાના. તો કોઈને ક્યાં ખબર પડે કે આ અભિષેક કરેલી છે કે વગર અભિષેક કરેલી છે, તો ખબર જ ના પડે.
વાત બધી છે,
શાંતા હોય તો એને અભિષેક ની અંદર કરવું કરાવવું અનુમોદવું ન રાખવું, અનુમોદના ન રાખે.
દૂધ છે તો અસુખી વસ્તુ છે, વિતરાગ પરમાત્મા ને એનો સ્પર્શ કરાવવો એ પણ દોષ.
હા, દોષ છે, પ્રતિમાજી ઉપર જો એ રાખે તો અકૂત થઈ જાય, રાખે તો અકૂત થઈ જાય. જે માનકો શૃંગાર રાખે છે તો અકૂત થઈ જાય, રાખે તો અકૂત થઈ જાય. પ્રક્ષાલ કરી નાખે એટલે એનું જે વિતરાગતા છે એ વિતરાગતા તરીકે રહી જાય છે.
આપણે ભાવ પ્રમાણે ગમે એ રીતે ભાવ કરી
શકીએ. સામે એમ છે કે કઈ નહીં જોવાનું છે, જો સામે ફેરફાર કરી નાખ્યો હોય તો ન ચાલે.
પણ નિષેધ કરવો એ તો નિષેધ તો છે.
હા, એ નિષેધ છે, એ નિષેધ છે.
નિષેધ છે તો પછી નિષેધની અંદર આપણે એને
અનુભૂતિ ન અપાય, કરાય નહીં, કોઈની પાસે કરાવાય નહીં, અને એ કરતા હોય એને અનુભૂતાય, એનો નિષેધ જ કરાય. સીધી વાત છે કે એનો નિષેધ કરાય. પણ આજે એવું છે કે સમજાવવા સમજાવવા કોણ સમજે છે કે જે ભૂલથી અણસમજથી અપરાધ કરતા હોય તે, પણ જેને જાણી જઈને અપરાધ કરવો છે એ સમજાવ્યા નથી સમજતા. તો જ્યારે આવા મોટા વિચાર ભેદો ઉભા થાય છે એમાં મુખ્ય કારણ એ હોય છે કે કેટલાક જીવો જાણી બુજીને ભલે પોતાનો આત્માનું અહિત થાય પણ જાણી બુજીને જ ખોટું કર્મ કરતા હોય છે કે અપરાધ કરતા હોય છે. એ કોઈ દિવસ મોટી હોઈ શકે એમાં ફેરફાર નથી અને કોઈના ઉપર કોઈનો અધિકાર પણ નથી. તમે વાત કરો કોઈ આ કરવા જેવું નથી, એથી વધારે તો કોઈ અધિકાર નથી. પછી એ કરે તો એનો અપરાધ એને લાગુ પડે છે, દર્શન કરનારને એનો અપરાધ નથી લાગુ પડતો.
રામાયણ મહાભારતની વાત નીચે રામાયણ મહાભારત થઈ વિતરાગતા તો પોષક તો છે જ નહીં, છતાં એ વિશે કથા પોચવા માટે દેવાનું છે ને
બીજું શું છે? તો રાગવર્ધક જ છે,
રાગવર્ધક છે,
વાંચે તો રાગવર્ધક છે ને જોયે તો રાગવર્ધક.
લોકો મુમુક્ષ એ ધર્મની બુદ્ધિથી જોવે
તો એ
વર્ધક જોવે તો જોવાનું તો પછી સારું આવે. અહીંયા તો પૂજા ઓલી થાય છે કથા તો એમાં એ રીતે જઈ શકે જવું હોય છે એક જ જ્યાં બધું ઓલું ટીવીમાં બતાવે છે અહીંયા ત્યાં બતાવે છે. હિંસા જેટલી આવે એટલી જીવ હિંસા ના બધા દ્રશ્યો આવે છે ને
સંગાતસ્થો વિશેષ છે, સંપ્રદાય નો સંગાતસ્થ વિશેષ છે.
આપણા મનુષ્ય એને તો જોઈ જ નથી ધર્મ મુદ્દે જતો
હતો. અહીંયા વિષય ચાલે છે કે કાળની મર્યાદામાં ફેરફાર કરવો કે નહીં, કે કાળની મર્યાદામાં કાળ એવો આવ્યો છે ને આપણું સંખ્યાબળ ઘટી જશે માટે કઈ ફેરફાર કરવો કે નહીં, કે સંખ્યાબળ વધારવા માટે પણ ફેરફાર કરી શકાય નહીં. દિગંબર પંડિતે લખ્યું કે ભાઈ 20 ફૂટથી દિગંબર સાધુઓ વધતા જાય છે અને જ્યાં જ્યાં આચરણમાં શિથિલતા દાખલ થાય અને પોસાય ત્યાં એ સંખ્યા વધવાની સંભાવના વધારે છે. કડક આચરણ હોય ત્યાં સંખ્યા ઘટવાની સંભાવના વધારે છે. તો 20 ફૂટથી થોડી બાહ્ય આચરણમાં પરિસ્થિતિને ઢીલી કરી નાખી લૂઝ સાધુઓ વધવા નહીં ગયા છે વધારે અત્યારે 200-250 સાધુમાં એક ચતુર્થાંશ માંડ છે તેરા પંથી હું તો માનું ત્યાં સુધી હે એક ચતુર્થાંશ થી ઓછા છે માંડ 15-20% છે બાકી બધા 20-25 સાધુ. તો તેરા પંથી દિગંબર પંડિતે લખ્યું કે આ 20-25 સાધુની સંખ્યા વધતી જાય છે તો આપણે હવે તેરા પંથીની વધારવા નહીં તો સાફ થઈ જશો મૂળ આમનાય વાળા. અને મૂળામનાયનો રાગ હતો, આગ્રહ હતો, એને તો લખ્યું હતું એ આગ્રહ છે કે આ મૂળામનાય આપણી ખલાસ થતી જાય છે અને ખલાસ થઈ જશે. કેમ કે એ લોકો શું કરે છે કે જબરજસ્તી કરીને ગુંડાગીરી કરીને પણ તેરાપંથી મંદિરમાં અન્ય દેવ દેવીની મૂર્તિઓ મૂકતા જાય છે કે આ મૂકી હા તમારે થાળી કરી દીધું આ મૂકી અમે આવ્યા 25 જણા 50 જણા ને આ સ્થાપી કોણ તો ફોન કરે મૂકવા દે છે. કલકત્તામાં કેટલાય મંદિરો થઈ ગયા તેરાપંથી વાળા 20-25 ની મૂર્તિ વાળા દેવદેવી સ્થાપના હોય એ લોકોનું સંખ્યા બહુ વધતું જાય છે કેમકે એ લોકો દોરા ધાગા મંત્ર તંત્ર આ તે બધું કરી દે છે એટલે જે લોભી જેવો છે એની સંખ્યા ત્યાં જાય છે. એટલે તેરાપંથી લોકો 20-25 ના સાધુ કઈ લોભે લોભે જાય છે લાભે લોભે. તો હવે કરવું કે ન કરવું પણ ન થાય, સંખ્યા વધારવા માટે એવા ખોટા સાધુપણા ન લેવાય અને એવા પાખંડને પોસાય નહીં. કાળ આવો આવ્યો માટે આ ફેરફાર કરો કે એના સાધુની સામે આપણે સાધુ ઉભા કરો એવું સાધુપણ તો કુદરતી વસ્તુ છતાં સાતમા ગુણસ્થાનની પવિત્ર દશા છે એનું નામ સાધુપણ. ભાવલિંગ આવે ને તો દ્રવ્યલિંગ કઈ એવી રીતે લેવાય નહીં કે અમે કોઈને અમે સંખ્યાબળ દેખાડવા માટે કે સંખ્યાબળ ઘટા ઊભું કરવા માટે એવા કામ કરાય નહીં. પત્ર વ્યવહાર થાય ને એવું સલાહ આપી કે આવું કરવું જોઈએ સમાજની ખોટી વસ્તુ. ભલે પોતે એકલો રહી ગતિ ની પંચમ ગતિમાં જાગો ભલે પોતે એકલો રહી જાય. ઘણા પંચમ ગતિમાં જવા વાળા હોય અને પોતે એકલો જાય પોતાને શું ફેર પડે કયો? પોતે ભૂખ લાગી હોય ને આહાર લઈએ તો એનું પેટ ભરાય લાડુ વખાય તો પછી હારે દાદા ખાનારા હોય તો બીજા બધા ભૂખા હોય ને પોતે લાડુ વખાય તો લાડુ વખાય એનું પેટ ભરાવે. એવી રીતે કોઈ દેખા દેખી છે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના કારણથી પણ એની મર્યાદા તોડાય નહીં. મર્યાદામાં ત્યાજ કરી શકાય નહીં એટલે એને બાંધી ન લેવાય. આમ કરો હવે આમ કાળ છે હવે આવો દ્રવ્યક્ષેત્ર ભાવ છે હવે આમ છે હવે આને આમ કરો એ વાત તદ્દન ભૂલભરેલી છે. ઊંધે રસ્તે ચડવાની વાત છે.
મૂળ માર્ગ તો તેરાપન થી જશે ને મૂળ માર્ગ તો પેલા
તેરાપન
થી તો પછી હમણાં થી ભગવાન વખત થી બે બે કેસ છે
ના એ તો હમણાં થયેલા છે થોડા વખત. મૂળ માર્ગ તો તેરાપન થી છે પણ કાળ ન આવ્યો એટલે એ સંખ્યા ઘટતી જાય છે એવી સંખ્યા વધતી જાય. વસ્તુ સ્વરૂપનો નિયમ કાળ ભેદે ફેરવી શકાય નહીં. કોઈ ફેરવવા માગે તો એ નિયમ ફરતો નથી પોતાના પરિણામ વિપરીત થઈને ફરી જાય છે અને પોતાની ગતિ ફરી જાય છે. વસ્તુનું સ્વરૂપ ફરતું નથી વસ્તુની મર્યાદા પલટતી નથી કે એમાં કોઈ કોઈ ફેરફાર કરી શકતો નથી. પોતે ફેરફાર કરે તો એનો અવગુણ એનું નુકસાન પોતાને થાય છે. હું તો શું છું કે જ્ઞાનીઓ આગ્ય થાય છે કોઈ એટલે શું કરે કે કોઈને કાંઈ સુખો ખૂબે કોઈને કાંઈ સુખો થઈ એમને પછી એની પરંપરા ચાલુ થઈ જાય. એક પુણશાળી માણસ કાંઈક નક્કી નક્કી કરી નાખે પછી એને લોકો અનુસરતા થઈ જાય. ચાલુ કોણ જીવે ક્યાંથી શરૂ થયું છે ઘર લગ્ન નો પ્રસંગ હતો અને એક કાળી કે ધોળી બિલાડી નીકળી દુઃખ બનાવ્યો હતો. વ્રત માજી ઘર હાથ વાત ગયા તેને ખ્યાલ આવ્યો કે દુઃખ પાક માં કપડું પડ્યું છે બધા ગયા છે બાર અત્યારે વરઘોડામાં આ બેટી જશે અને બાંધી એને ખીલે બાંધી નુકર ટોપલો ઢાંકી દીધો છૂટી હશે તો કઈ દૂધપાકમાં મઢો નાખી દેશે. એમાં પછી જોયું દીકરાની વહુ હતી એને જોયું ઘરે કારણ કે બિલાડી બાંધી છે ઠીક આપણા ઘરે એવી કોઈ માજી બાંધી છે તો એવું કઈ થતું હશે માટે બાંધી હશે. પણ જયારે લગ્ન આવે ત્યારે લાવો બિલાડી ને બાંધો એમ મારો ત્યાં બાંધવાનું આ પહેલેથી ચાલ્યું આવે છે આ આમ બધું ખરું થઈ જાય. કોઈ લાંબો વિચાર તો કરતા નથી આની પાછળ તત્વદ્રષ્ટિ શું છે આ માટે આ આ વિધિ આ વિધાન આ ક્રિયા કેમ ચાલે છે કોઈ વિચાર તો નથી. પણ ધર્મનો વેપાર બહુ જોખમીયો છે. ગ્રહિત મિથ્યાત થઈ જાય ઘરા પણ ભૂલ કરે તો ગ્રહિત મિથ્યાતમાં મિથ્યાત તીવ્ર થઈ જાય મોટું નુકસાન થાય. માટે બહુ બારી ઉપકાયથી સૂક્ષ્મતાથી કાળજી લઈને દરકાર કરીને પોતાનું હિત થાય એ દિશામાં આગળ વધવું એટલું લક્ષ્ય રાખીને પ્રવર્તવું તો વાંધો નહીં આવે ભૂલ થશે તો સુધરી જશે. પણ આ તો લોકો જે સિદ્ધાંત ઊંધા સ્થાપે છે એની સામે ગુરુદેવે આ વાત કરી છે કે કાળની મર્યાદામાં કેદ કરી શકાય એવી ધર્મને વસ્તુનું સ્વરૂપનો નિયમ કાળ ભેદે ફેરવી શકાતો નથી. કેમ કે કોઈ કાળે વસ્તુનું સ્વરૂપ વિપરીત થતું નથી, વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, બદલી શકાતું નથી, માટે એમાં ફેરફાર કરવો એ પોતાના સિદ્ધાંતમાં અને પોતાને પરિણામની અંદર વિપરીતતાનો ફેરફાર સમજવો. વસ્તુનું સ્વરૂપ તો બદલાશે નહીં. નથી દેખાતા હંસ કરતા મુનિ દેખાની ચાલે છે. અઢીસો વર્ષ પહેલા, 150 વર્ષ પહેલા મુનિઓ નહોતા, અત્યારે પડે છે પેઢીઓ નહોતા. શું કે અત્યારે મુનિઓ નથી, માટે જે મુનિ થયા એને તો કપડા ઉતાર્યા, એને તો પગે લાગો. શું દેખાવ તો કુદરત કાગડા હંસનો બદલી નો સફેદ પાંચનો છે. હવે સાચા મૂર્તિને સારા ચરનારા હંસ ન મળે તો એના જેવા બદલાતો છે એને આપણે હંસ માની લો, એને હંસ તરીકે ગણાવી લો. ભાઈ માછલાનો આહાર કરે છે અને ઓલા સાચા મૂર્તિનો આહાર કરે છે, બેમાં બહુ મોટો ફેર છે. એમ સાચા મુનિ છે એ પવિત્ર આનંદનો, આત્માના આનંદનો અને આત્માના ગુણનો સ્વાદ લે છે, અને જે મુનિ નથી એ રાગનો સ્વાદ લે છે અને ગ્રહિત વિખ્યાત્મનો સ્વાદ લે છે. ગુરુદેવ રીતે દ્રષ્ટાંત આપતા સેકન્ડ એક બેને એક મનાય. અને એમ માનવા જતા સાચા માર્ગનો, સાચા ગુરુનો, સાચા દેવનો, સાચા શાસ્ત્રનો બધાની વિરાજના થઈ જાય છે. આનો આદર કરવા જતા સત્યનો અનાદર થાય છે. અસત્યનો આદર એ સત્યનો અનાદર છે, સત્યનો આદર એ અસત્યનો અનાદર છે. સીધી વાત તો એ છે. જેમ ચેતન વસ્તુ જળ કે જળ વસ્તુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી. કેવો દ્રષ્ટાંત લીધો છે, જળ ચેતનનો દ્રષ્ટાંત લીધો છે કે ચેતનનું જળ થાય, જળનું ચેતન થાય એમ જેમ ન બની શકે, તેમ જે વિકારી ભાવ છે અથવા વિપરીત ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય એમ કોઈ કાળે બંધન, આ સિદ્ધાંત છે. કોઈ કાળે ન બની શકે. પછી ભલે ગમે એવો કાળ હોય, ગમે એવો સમાજ હોય, ગમે એવા દૃઢક્ષેત્રકાળ ભાવ હોય, વસ્તુનું નિયમ, વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. માટે વસ્તુ સ્વભાવરૂપ જૈન ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. માટે વસ્તુ સ્વભાવરૂપ જૈન ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. જૈન ધર્મમાં ફેરફાર કરે એવું વિચારવું નહીં કે આ કોઈ મૂળ પરંપરાની અંદર અથવા જ્યાં ધર્મ થવાનું નિમિત્તત્વ છે એવી જગ્યાએ.
અહીંયા દર વખતે છાપે છે, સમજાવો
સાંજે આ પ્રવચનો પ્રગટ કરતો આત્મધર્મ માસિક જૈન ધર્મ એ સંપ્રદાય નથી, પરંતુ વિશ્વના સર્વ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવતું વિશ્વ દર્શન તે જૈન દર્શન છે. વસ્તુ દર્શન કહો, વસ્તુમાં વિશ્વમાં રહેલી વસ્તુ એને વિશ્વ દર્શનને જૈન ધર્મ કહે છે. તેથી જૈન દર્શનને યથાર્થ રીતે સમજી આત્મકલ્યાણ કરવા માટે નિયમિત પ્રગટ થતું આત્મધર્મ માસિક જરૂર વાંચો અને મનન કરો. એટલા માટે સંપ્રદાય નથી, વિશ્વ દર્શન એમ જ છે. અહીંયા તો કોઈ બોલની અંદર મુખ્ય મુદ્દો છે એટલો જ કે આવો વિચાર આવે એને લોકો ડાયા કહે છે, ડાપણ બતાવે છે કે ભાઈ અત્યારે દેશકાળ ફરી ગયો છે, માટે કાંઈક થોડોક ફેરફાર આપણે આવું કરીએ, જરા દીર્ઘ દ્રષ્ટિ વાપરીએ, આપણે જરા ટકી શકશો નહીં, આપણે બધા ગુંસાઈ જશું, માટે જરા કામ કરી લઈએ, એવા જે કહેવાતા ડાયા માણસો ડાપણ વાપરે છે એની અંદર બહુ મોટો અપરાધ થઈ જાય છે. અને ઉન્માર્ગે આખો સમૂહનો સમૂહ ચાલ્યો જાય, અનેક જીવો અહિત કરી દે છે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ ઊભી કરનાર જે પરિસ્થિતિના પ્રણેતા હોય છે એનો અપરાધ સૌથી મોટો હોય છે. કેમ કે એ પરંપરા ચાલવાની છે, માટે
2000 વર્ષ
પહેલા મિત્રો એ તો બધા ત્યાગી હતા, છતાં એ લોકો થોડોક ફેરફાર
કર્યો.
અત્યારે દુષ્કાળ બહુ પડે છે, આહારની વ્યવસ્થા થતી નથી, મુનિ પણ કગાવવો મુશ્કેલ છે, માટે થોડો ફેરફાર કરી નાખો. આ એમાંથી કેવડો મોટો સંપ્રદાય ફાયલો ખુલ્યો, કેટલો પરિગ્રહ થયો, કેટલા શિથિલાચારો થયા, કેટલા ગ્રહિત વિચારના પોષક કાર્યો થયા, જબરદસ્ત એના વિશ્રણતા છે. એને બહુ મોટું નુકસાન છે એના આત્માને. એટલે શરૂઆત કરનારની જવાબદારી ઘણી મોટી છે, પછી અનુસરનાર બધા અપરાધી તો થાય જ છે, પણ છતાં જે શરૂઆત કરે છે એનો અપરાધ ઘણો છે.
મોટો ગુનેગાર
સીધો અપરાધ કરે એ નરક ની ગુજ માં સીધા જાય.
જય પરમ પ્રભાવતી કામ દેવ જય સા પરમ પર.